તારીખ 9/3/1960 શ્રી સમયસર ગાથા 100 ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું રાજકોટમાં પ્રવચન.
નમો ડોયે સ્વરિયંતાણમ, નમો ડોયે સ્વૃદાનમ, નમો ડોયે સ્વાયરિયાણમ, નમો ડોયે સ્વજાયાણમ, નમો ડોયે સ્વત્રિકાળવર્તિ શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં મોક્ષદં ચૈવંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુમંગળમ નમઃ. સ્વાનુભૂત્યાચકાસ્તે સ્વાય ભવાય સર્વાભાવ નિરુધનિદાતા.
ઘણી વાત તો છે, મૂળ તત્વનો વિષય કોઈ બી વાસ્તવિક એનો અભ્યાસ ન હોય એટલે એને ઝીણું લાગે છે. અનંતકાળના એને બધા ઘણા અભ્યાસો બાહ્ય પદાર્થોના અને પોતાના આત્માના પણ વિકારી ભાવોનો અનાદિથી શ્રવણ કર્યો, અભ્યાસ કર્યો અને એનો અનુભવ પણ અનંતકાળથી કર્યો છે. વાસ્તવિક તત્વને પહોંચવા માટે એ તત્વની જાત કેમ કેવી રીતે છે એને જાણવા ઘણો એને પ્રયાસ ને પ્રયત્ન જોઈએ. અનંતકાળ થયો 84 લાખના અવતારમાં અવતાર છે ને, એવા અવતારના પરિભ્રમણમાં અનંત અનંત અવતાર થયા પણ એને આકુળતા ટળીને અણાકુળ શાંતિનો સ્પર્શ અને અનુભવ ન થયો અને એ જ્યાં સુધી અણાકુળ આત્માની શાંતિનો સ્પર્શ અંતર અનુભવ ન થાય ત્યાં સુધી એને જન્મમરણની ગાંઠ કોઈ દી ગળે નહીં અને જન્મમરણના પ્રવાહમાં નરકયુની પશુયુની આદિ અનેક અવતારો એને કરવા પડે. સવારમાં કહ્યું હતું કે આ આત્મતત્વ એક સેકન્ડના અસંગ ભાગમાં પરના સ્વભાવથી પરવસ્તુથી ભિન્ન છે અને તેનામાં થતા પુણ્યને પાપની અપરાધી વિકારી દશા એનાથી પણ એની ચીજ ભિન્ન છે. એટલેથી નહીં પણ તેનામાં થતા બધ કર્મથી સંબંધમાં છું, રાગી છું, દ્વેષી છું, રાગ દ્વેષનો કરતા છું એવા પક્ષથી પણ ભિન્ન છે. એ તો પહેલેથી કહેતા આવ્યા છે પણ અહીંયા ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ અબદ્ધ અસ્પષ્ટ કર્મને રાગથી એવો હું અખંડાનંદ શુદ્ધ અનંત અનંત શાંતિનો કંદ પિંડ છું, એવો અબદ્ધ ને શુદ્ધ ને એક ને આનંદ સ્વભાવ છું એવા વિકલ્પ નામ રાગાંશની વૃત્તિનું કાર્ય કરતા એનો કરતા થઈને તેમાં અટકવું એ પણ એક ઝેરના અનુભવની દશા છે. સમજાય છે કાંઈ? એનાથી સવારમાં વાત આવી હતી કે ભગવાન ચૈતન્ય પુંજ અખંડ જ્ઞાનનો પુંજ છે, એની અંતરદ્રષ્ટિ થતાં અંતરવેદન થતાં એક અબદ્ધ છું, શુદ્ધ છું, એક છું, અભેદ છું એવા રાગ મિશ્રિત વિકલ્પ જે દુઃખરૂપ ને ઝેર છે એની દ્રષ્ટિ છૂટીને અંતર નિર્વિકલ્પ અંતરદ્રષ્ટિમાં અંતરદ્રષ્ટિના દેહરૂપ અંતર્મુખ સ્વભાવ ઉપર એકાકાર થતા આત્માને પ્રથમ આત્માનું દર્શન એટલે સમ્યક દર્શન એટલે સમ્યક જ્ઞાન અને શાંતિના અંશની પ્રગટ વ્યક્ત દશા તે કાળમાં આ રીતે પ્રગટ થાય. આની વાત હવે 142માં ચાલી હતી. અહીં આપણે 100ની ગાથા બપોરી ચાલી છે, આઠમ દી આ બપોરી વાંચી હતી. 3 દીથી બંધ હતું, આ સાંભળ્યું હતું આઠમે કે કંઈ સમજાતું નથી કેટલાક તો એમ. અરે ભગવાન પણ તારી ચીજ ત્યાં કોઈ બી પરિચય કર્યો નથી પ્રભુ, એ અખંડ આનંદ એક દ્રવ્ય વસ્તુ છે, પદાર્થ છે, એની શક્તિનો અપાર અને અપરિમિત સામર્થ્ય છે. હવે કહ્યું નહોતું એક પુરુષ વાક્ય, આપ સમાન બળ નહીં મેઘ સમાન, જળ નહીં વાતું તો કરે પણ એની ખબર્યું નથી. ભગવાન આત્મા એક સેકન્ડના સંભાગમાં અનંત અપરિમિત બેહદ જ્ઞાન દર્શન આનંદ એની શક્તિનું તત્વને સામર્થ્ય છે. એની અંતરદ્રષ્ટિ વિના એની દ્રષ્ટિ બાહ્ય પદાર્થના કર્તા અને બાહ્ય પદાર્થનું કાર્ય ત્યાં રોકાતા એને અંતરદ્રષ્ટિનો એને અભાવ વર્તે છે. અનાજી થી સમજાય છે કાંઈ? અરે શું એવી શૈલીએ લોક પાસે વાત ધર્મને નામે મુકાણી છે કે જે ધર્મની રીત જ નથી. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા એક સમયની અંદર એટલે સૂક્ષ્મ કાળમાં આ પરમાણુ દેહના રજકણી રજકણથી જુદું, ચૈતન જ્યોત જળ હળ ભગવાન પરમાત્મા સ્વરૂપ પોતે છે. પૂર્ણ થઈ જાય તો થયા, થવાને લાયક એનો સ્વભાવ અંતરમાં શુદ્ધ પૂર્ણાનંદ છે. એવી દ્રષ્ટિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ અજ્ઞાન થાવમાં પુણ્યને પાપના વિકલ્પ જે લાગણી દયાદાન વ્રત તપ જપની વૃત્તિ ઉઠે એનો હું કરતા છું અને એ મારું કાર્ય છે એ મિથ્યા ભ્રાંતિના ભ્રમમાં અનાદિથી આ સેવન થઈ રહ્યું છે. એને આત્મા જ્ઞાન સ્વરૂપને આનંદ છે, એની ઉપાસના એક સેકન્ડ માત્ર પણ અનંતકાળમાં કરી નથી. એની વળી ઉપાસના શું હોય છે? સમજાય છે કાંઈ? ભાઈ શિષ્ય પ્રશ્ન કર્યો હતો ને, ઓગણી ગાથામાં પ્રશ્ન કર્યો, પ્રભુ શિષ પૂછે છે આત્મા તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, ઈ જ્ઞાન ને આનંદ થી કઈ જુદું ચીજ નથી, તો જ્ઞાન ને સેવતો નથી, જ્ઞાન ની ઉપાસના એને કરી નથી, એમ પ્રભુ આપ શી રીતે કેમ કહો છો? એમ શિષ્ય પ્રશ્ન કરે છે. શિષ્ય જિજ્ઞાસુથી ત્યારે ઉત્તર આપે છે ગુરુ ભગવાન, એ આત્મ વસ્તુ જાણક શક્તિ જાણવું જ્ઞાય અને આનંદ તિન્દ્રી રસથી છે તો વસ્તુ તન્મય એકરૂપ, પણ એની દશામાં રાગ ને પુન ને વિકલ્પ ની સેવન કરવાથી એને જ્ઞાન ને આનંદ ના સેવન ઉપાસના એક સમય પણ કરી. ઓહો, સમજાય છે કાંઈ? ભગવાન ની ઉપાસના પણ શુભ ભાવ હોય ત્યારે એ સર્વજ્ઞ વિતરાગ પરમાનંદ ની મૂર્તિ ની ગેરહાજરીએ પૂજા ભક્તિ સ્મરણ જાપ પ્રભાવ વગેરે હોય છે, પણ એની મર્યાદામાં અશુભ ના ભાવથી બચવા પૂરતી શુભ ની લાગણી ની મર્યાદા છે. એમાંથી કોઈ એમ માની લે કે એનાથી આપણું કલ્યાણ થઈ જશે કે બીજો એ ભગવાન આપણને કલ્યાણ કરી દેશે, મોટો બ્રહ્મમાં અજ્ઞાની પડ્યો છે. તેમ કોઈ એમ માની લે કે એવો ભાવ ધર્મ પામ્યા પછી પણ એવો ભાવ શુભનો ભગવાન પૂજા સ્મરણ જાપ દયાદાન કે એવો રાગ ન જ આવે પૂર્ણ દશા પ્રગટ થયા પહેલા, તો એ પણ બ્રહ્મમાં પડેલો અજ્ઞાની એને વ્યવહારનો રાગ કેવો હોય અને વ્યવહારથી ભિન્ન પડેલું ભગવાન તત્વ જ્ઞાન ને આનંદના એકાકાર સ્વરૂપી એની સેવના કેમ થાય એની પણ એને ખબર. સમજાય છે કાંઈ? જીવું પડે તો એને વિચારવું પડશે, બાપુ ભગવાન તારા આ ભવના શલ્યો અનાદિના અવતાર એણે અવતાર કર્યા અને એ અવતારમાં એ ભીડના ભીમા પીડાણો એ દુઃખ ને એને વિધ્યા સર્વજ્ઞ ભગવાન જાણે
બરાબર,
એને વિધ્યા એવી દુઃખની દશામાં અનંત વાર આવી ગયો છે. કેમ કે એના ચૈતન્ય સંપજ્યા પુણ્યને વિકલ્પને નહી એટલે જ્ઞાનનો અંશ જે આ શુદ્ધ છું અખંડ છું અભેદ છું એક છું એવા રાગ મિશ્રિત વિચાર, વ્યવહારની તો વાત છોડી દીધી પહેલી, આવા નિશ્ચયના સ્વાશ્રય તરફ વળવાના પણ જે વિકલ્પો એટલે રાગાઓ આ એમાં અટકીને કલ્યાણને હિત માનશે એ પણ નરકને નિગોધ ક્રમે ક્રમે અનંત અવતાર કરશે. ભવ છેદન કર્યા વિના ભવના અંત આવે એવા નથી. આ આચાર મહારાજ કે છે સોમી ગાથા ઝીણી છે પણ હવે અહીંયા આવી છે એથી આવે તો લેવી પડે ને. આવા મનુષ્ય દેહના કાળમાં અને આ પ્રસંગમાં અવસરમાં આ તત્વની વાત એને કાને ન પડે તો વિચારે કીધી અને એના લક્ષગત કરીને અંતરમાં કાર્યગતપણે આત્માનો અનુભવ કીધી કરે અને એ અનુભવને દ્રષ્ટિ વિના બીજા તરફથી ઢળવું કહવા જેવું છે અને આ આત્મા જ્ઞાન આનંદ છે તેમાં અંતર્મુખ થવા જેવું છે એવો નિર્ણયનો પાકો ગટ ન રચે શ્રદ્ધામાં ત્યાં સુધી સ્વભાવ તરફ વળવાનો એને અવકાશ રહેતો. સમજાય છે કઈ? અહીં ભાવાત અહીં કે શું કહેવા માંગે છે કે આ આત્મતત્વ જે વસ્તુ સ્વરૂપે જ્ઞાન ને આનંદ ને શુદ્ધ સ્વભાવનો ભંડાર એ જ્યાં સુધી પુણ્ય ને વિકલ્પના રાગની કરતા બુદ્ધિ એની છે ત્યારે ત્યાં સુધી થી અજ્ઞાની એ વિકાર ભાવનો અજ્ઞાન દશામાં નિમિત્તપણે વ્યવહારપણે વર્તમાન ઉપચાર દ્રષ્ટિએ એને કરતા કહેવામાં આવે. પર વસ્તુ નો તો કરતા એના કાર્યના કાળમાં તે દશા થાય એનો કરતા આત્મા નથી પણ એની દશા એમાં ભરીને એને કરે એવું તો નથી પણ રાગનો કરતા અજ્ઞાની થાય તેને પરના કાર્યકાળમાં નિમિત્ત કરતા છે એવી માન્યતા એને ઉભી થાય. સારી વાત નહીં થાય. ઇન્દ્રો હોય છે ને આમ ભગવાનની ભક્તિ કરે સમજાય છે લોકોને એમ થઈ જાય કોઈ આત્મજ્ઞાન હોય આત્મભાન હોય અલ્પકાળમાં મુક્તના ભણકાર અંતર વાગ્યા હોય એકાદ દેહ પછી અમે દેહ પામીને મનુષ્યનો એ કાળમાં ત્યાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈને અવતારમાં અંત આવશે એવું ભાન હોય પણ છતાં પૂર્ણ અરાગી દશા પ્રગતિ નથી અને રાગ રહિત દ્રષ્ટિ થઈ ગઈ છે અનુભવની એ પણ ભગવાનની ભક્તિમાં એવા ઘૂમે સાધારણને એમ લાગે કાં તો ગાંડા છે એ મુજબાઈ તો થાકી ગયા છે ને હું આવી ગયા છે એ ન્યા કેમ બે આવો પણ અહીં આવવું જોઈએ ને કેટલા આવ્યા હતા કેટલાની ખબર પડે નહીં આ બા કોણ કોણ છે આવો તો ગયા તમે આ બધા સમજાય છે આમાં કઈ? અરે ઇન્દ્રો તમે ક્યાં અત્યારે અષ્ટાનિકા ના દિવસ છે બધી વાત કઈ એક એક વાત બધા યુક્તિથી સિદ્ધ કરવા જાય તો વખત જાય અત્યારે આ ફાગણ સુદ આઠમ થી પૂનમ સુધી અષ્ટાનિકા આઠ અનિકા એટલે દિવસો એ આ જમ્મુ દીપ નહી પછી આઠમો એક દીપ છે નંદીશ્વર અસંખ્ય દીપ સમુદ્ર છે એ આઠમા દીપમાં મહાપરમાત્મા સર્વજ્ઞ વિતરાગના મંદિરો છે અઢી દીપમાં મનુષ્ય ક્ષેત્ર છે પછી મનુષ્ય નથી પછી એકલા પશુ યુનિના ઘણા દ્વીપ અને સમુદ્રો છે અસંગ દીપ સમુદ્ર છે અત્યારે આના તમારી ભૂગો ખવો હારે મિલ નહીં ખાય, કારણ એ બધી ખબર છે ને અમને. આ અસંખ્ય આવા જંબુ દીપે દીવે ભારે એ વાસે નથી આવતો. એ લાખ ગજન નો જંબુ દીપ છે, 2000 ગાવ નો આ પોળો ને લાંબો પૂરીને આકારે. એના પછી ઘાટકી ખંડ લવણ સમુદ્ર 2 લાખ નો, પછી ઘાટકી ખંડ છે, પછી અર્ધ પુષ્કર છે, એમાં એટલા 2.5 દીપ માં મનુષ્ય ક્ષેત્ર છે, પછી અસંખ્ય દીપ સમુદ્રો 1 લાખ પશુઓની ના અવતાર તરીકે છે, સ્વર્ગ ઉપર છે નર્ક નીચે છે, એવા 14 બ્રહ્માંડ ની અંદર ક્યાં ક્યાં કેમ પ્રકાર એ બધી સ્થિતિ સિદ્ધ થઈ ગયેલી છે. સર્વજ્ઞ નથી એમાં ક્યાંય રોમ રાય ફેરફાર થયો. એ નર્ક યુનિમાં અને સ્વર્ગ યુનિમાં રહેનારા જીવો સ્વર્ગના એ 8 દિવસો ત્યાં ભક્તિ કરવા જાય છે. 8મો એક નંદીશ્વર દીપ, ત્યાં પશુ યુનિ નથી, મનુષ્યની નથી, નંદીશ્વર દીપ. પણ તે ભક્તિનો રાગ એ શુભ પ્રેમ આવ્યા વિના રહેને, જેને લક્ષ્મીનો પ્રેમ એને લક્ષ્મીવાનનો પ્રેમ આવ્યા વિના, લક્ષ્મીવાનની ખાતર નથી એને લક્ષ્મીનો પ્રેમ છે, લક્ષ્મીવાળા દેખીને એમ આવી જાય છે. એમ જેને આત્મ સ્વરૂપની લક્ષ્મીની રૂચિને પ્રેમ થયો, એને પૂરણ સ્વરૂપની લક્ષ્મીની જેને પ્રાપ્તિ છે, એના ઉપર ભક્તિનો પ્રેમ ને ઉલ્લાસ આવ્યા વિના એની મર્યાદા પુન જેટલી છે, એને આદર લઈ જાય કે આનાથી ધર્મ થાય ને જન્મરણ ના અંત આવે. એ વાત મોટા રણમાં ફૂંક મૂકવા દીધી, એકરા વિનાના મીંડા છે. આને આચાર કે છે, એવી ક્રિયાકાળમાં પણ સંન્યક દ્રષ્ટિ જીવ ધર્મ દ્રષ્ટિ થઈ છે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. જે આત્મામાં પ્રદેશનું કંપન છે જરી, એટલે ન સમજાય તો આ યોગ શબ્દથી આવે છે ને, યોગ એટલે મન વચન કાયના નિમિત્તથી આત્મ પ્રદેશનું ચલન, ભાવાર્થની પહેલી લીટી. એટલે કે કર્મ જે ગ્રહણ થવામાં નિમિત્ત એક આત્મામાં યોગ નામની શક્તિની વિકૃત દિશા છે, જે નવા આવરણોમાં નિમિત્ત છે, અને નવા આવરણોમાં મુદત અને કર્મનો અનુભાગ રસ પડે, એમાં મિથ્યા દ્રષ્ટિપણું અને ક્રોધ માન માયા લોભપણું એ નવા કર્મમાં રસને મુદતમાં એ કસાય નિમિત્ત છે. એ ઝીણી બધી વાત થાય કે એ ગુમણું થાય છે ને, ગુમણું નાની ફોડકી નથી થતી આપણી, એવી ફોડકી હોય હોય એક તલભારમાં, પણ એનો એનો દુખાવો બહુ હોય, એટલે કે એના કર્મના રસના નિમિત્તપણામાં ઘણો તીખો રસ છે, કે જેથી દોર થોડું દુઃખ ઘણું અને આવડી આવડી રસોળી થાય મોટી થાય છે ના, એને મુદત ઘણી પણ દુઃખની સ્થિતિ દુઃખનું રસપણું ઘણું થોડું. એમ એક કર્મના રસપણો છે એમાં આત્માનો ક્રોધ માન માયા લોભ મિથ્યા ભ્રાંતિ એ વિકાસ નવા કર્મને નિમિત્ત થાય છે. એ કર્મમાં રસ પડે, રસ એટલે અનુભવ, ફળ દેવાની શક્તિ કે જેમાં કાળ થોડો હોય ભલે પણ દુઃખ દેવાની તાકાતનું નિમિત્ત ઘણું હોય, એકને મુદત ઘણી હોય પણ દુઃખ દેવાની રસની શક્તિ થોડી હોય, એના ક્રોધમાન માયા ને પુણ્યપાપના ભાવના તારતમ્ય પ્રમાણે એ કર્મના રજગુણોમાં અનુભાગ શક્તિ રસ દેવાની શક્તિને મુદત કાળમાં પડે. એમ રાયણ 30 વર્ષે પાકે ને રજકો 2 મહિને પાકે. રજકો સમજાય છે ગદબ ગદબ, એ ગદબ નો દાણો 2 મહિને પાકે, રાયણ નો દાણો 30 વર્ષે પાકે. એને મુદત હોય છે બીજના યોગની તારતમતા પ્રમાણે. ગદબ 30 વર્ષ નો પાકે અને રાયણ ને 2 મહિને ન પાકે. એવા જ રજકણોના ખંડના પિંડની સ્થિતિની મુદત છે ત્યાં. એમ અંદર પરમાણુઓ જ્યાં બંધાય છે એમાં એ પ્રમાણની મુદતની સ્થિતિ અંદર પડે છે, કે અમુક મુદત સુધી જે કર્મ રહે અને અમુક એમાં મુદત સુધી અમુક જાતનું ફળ આપે, એવા ફળને મુદતમાં આત્માની ભ્રાંતિ અને પુણ્યપાપના ભાવ જેને કસાય કહે છે, તસ એટલે સંસાર ને આ એટલે લાભ, જે ભાવથી પરિભ્રમણનો લાભ મળે એવા ભાવને કસાય કહે છે. એના પહેલા એ કર્મનું આવવું એમાં નિમિત્ત થાય છે, એ આવા ચાલે છે. યોગ એટલે મનવચન કાયાના મનવચન ને કાયાના નિમિત્તથી આત્મ પ્રદેશોનું ચલન, ચલન એટલે નવા કર્મ ગ્રહણમાં નિમિત્ત, અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું. ભગવાન જ્ઞાન દશાવંત અને જ્ઞાન સ્વભાવવંત, એ જ્ઞાનનો અંશ ભ્રાંતિમાં ક્રોધ માન માયા દયા દાન ભક્તિ વ્રતપના વિકલ્પમાં એકાકાર થાય એને અહીંયા ઉપયોગ કહેવામાં આવે છે. બે મલિન ભાવ છે. યોગનું કંપન જે કર્મ ગ્રહણમાં નિમિત્ત અને ગ્રહણ પછી એમાં મુદતને રસ પડે તેમાં નિમિત્ત આ કષાય છે. આ જ્ઞાનનું કષાયો સાથે ઉપયોગ જોડાવું, આ યોગ અને ઉપયોગ ઘટ પટ રથ મકાન જળ નવા કર્મો એ ઘટાદિક અને ક્રોધાદિક બહારની ચીજો થવા કાળમાં અને અંદર કર્મ જળ બંધાયના કાળમાં આ ઘટાદિ અને ક્રોધાદિક ને પેલા કંપન જે કર્મ ગ્રહણ શક્તિનું નિમિત્ત અને કર્મમાં સ્થિતિ રસનું નિમિત્ત કસાય, આ ક્રોધાદિ નવા બંધાય રજકણો તેમાં અને ઘટપટના દાળ ભાત રોટલા શાક મકાન મકાન હાથ આમ ઊંચા નીચા થાય એની ક્રિયાકાળમાં એ યોગને ઉપયોગ નિમિત્તપણે હોય છે. પણ વસ્તુ આમ છે એના ખ્યાલમાં તો આવવી જોઈએ. કોઈ દી ખબર એનામાં કર્મ આવે છે કે નહીં, છે કે નહીં પ્રારબ્ધ કે બિલકુલ નથી, હોય તો આનંદની પ્રગટ દેશાનો અનુભવ હોવો જોઈએ. નિમિત્તપણે ચીજ છે તો એને નિમિત્તપણે વિકારનું નિમિત્ત અને યોગનું કંપન ગ્રહણનું નિમિત્ત એને છે. તો કે છે કે એ જળ કર્મોનું થવું અને શરીરની આ હાથને આમામ થવું કે ઘટપટ રથને મકાનનું બનવું એમાં અજ્ઞાની નો એ યોગ એટલે કંપન કર્મગ્રહણ શક્તિ નિમિત્ત અને વિકાર પુણ્યપાપના ક્રોધમાન માયા ભ્રાંતિ એ નવી દશા જળની કર્મની ને પરની થવામાં નિમિત્ત છે. સમજાય છે કાંઈ? તેથી તેમને તો ઘટાદિક ને ક્રોધાદિક ના નિમિત્ત કરતા કહેવાય. જેની વાત એવી છે દાતર જેની છે બહુ ત્યાં મારે દો ઓવર રહી ગયા દાતર ચાલો દાતર જુનાગઢ દો ઓવર સાંભળ્યું હો ત્યાં સમજાય છે કઈ આમાં કે નહીં કે અમે આ તાળી અમે પાડી શકીએ છીએ આ વાણી કરી છે મૂંડ છે સાંભળતો ખરો જ્ઞાન જ્યોત સ્વરૂપ એથી એવા ક્રિયાકાળમાં કરે એને એ તો મૂંડ મિથ્યા દ્રષ્ટિ સતના અસતનો ભાવ પ્રગટ કરતો અસતને માનીને સેવી રહ્યો પણ એ ક્રિયાકાળમાં દેહની ક્રિયા હાલવું ચાલવું સમજાય છે કાંઈ પેશાબનું નીકળવું વિષ્ઠાનું થવું બળખાનું નીકળવું શ્વાસ જે ચાલે તેની ક્રિયાકાળનું આમ થવું ખોખારાની ક્રિયા જળની જળ કાળમાં થવી અને ઘરો થાય માટીમાંથી વસ્ત્ર થાય તાણાવાણામાંથી મકાન થાય પથરામાંથી એવા કાળ કાર્યકાળમાં અજ્ઞાની જેને આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છો એવી જેને દ્રષ્ટિ નથી અંતર્મુખના સ્વભાવના માચમના ધ્યેયને પકડ્યું નથી એટલે કે સંન્યકતા જેની દશામાં સ્વચ્છતા આવી નથી એવો જે અજ્ઞાની એ યોગને ક્રોધમાન માયા લોભનો કરતા થાય પોતાના વિકારનો. એ જળ કર્મ ને નવા શરીર ને ઘટપટ ના કાળમાં એનો હું નિમિત્ત ઉપસ્થિત ઉપચાર થી કરતા છું એમ અજ્ઞાની ને માનતા થઈ ગઈ.
અરે જું એક જણ કહું કે એક કલાક આમ કઈ સમજાવું નહીં. અરે ભગવાન પણ તે કીધી પંખ લીધા છે તે સમજાણું કઈ પછી કે આજે ભજન વાળા આવશે ને મંડળી વાળા અત્યારે આવશો કે સમજાય તો ખરું ને મુસનજી. એ ભાઈ ઘણી જાતના માણસો હોય વાત કેતા છે મારા કઈ પણ આપણે કઈ પકડ હતી બોલું તો પકડાયેલા આમ થાય. અરે ભગવાન તારી જાતની સંભાળ તે કોઈ બી પ્રભુ કરી નથી. એ જ્ઞાન જ્યોત સૂર્ય પ્રભુ એના સ્વભાવની રૂચિ અને દ્રષ્ટિના ધ્યેયના ભાન વિના એ કર્મ ગ્રહણમાં નિમિત્ત રૂપે કંપન અને સ્થિતિ મુદત ને રસમાં નિમિત્ત રૂપે વિકાર એનો અજ્ઞાન ભાવે વિકાર ને કંપન નો કરતા થાય એ પર કર્મ ને જળ ક્રિયાના કાળમાં એને નિમિત્ત કરતા તરીકે કહેવાય. સમજાય છે કઈ? અહીં તો હજી પેલા ની ખબર ન મળે. પેલા ગુણસ્તાન માં કેવી શ્રદ્ધા કરે એની ખબર. ભાનુભાઈ આત્માની વાતું ધારે જ બધે કીધે. અરે કોને કેવો આત્મા? નામ તો લીધ હવે ગણાય. અરે તો ઘણા ભરતી આવી નથી સાબુ આવ્યો તો કેતો હતો સાત વર્ષથી વાંધો તમારું સાહેબ કે વાત સાચી છે ને હવે બીજા ઘણા વાંચે બધા સાબુ કે હવે છાંટ આવે છે કઈ કઈ ક્રિયાકાન કરતા કરતા પણ એલા હાથમાં કે બી જાણશો એવું આવે છે. નામ આવીને હવે છૂટકો પડો એવું નથી. આય કે છે કે ભાઈ અરે ભગવાન પણ આ સિદ્ધ થઈ ગયેલી વાત છે એમાં ક્યાંય શંકા સ્થાન આમ હશે તેમ હશે. ઘણા અભિપ્રાયો જગતમાં ચાલતા હો છતાં આ એક સચ ત્રિકાળ સચ કઈ જુદી ચીજ છે. સમજાય છે કઈ? આય ભગવાન આચાર કે છે ભાઈ એ ઘરો થતો હોય રોટલી થતી હોય દાળ ભાત શાક થતા હોય એમ કહું છો કરતા હોય નથી કેતો. તે થવાના કાળમાં સપડું બનાતું હોય મુસનજી એ કુકરા ખંખમ થતા હોય ખંપગામ આમ થાય ને એવા કાળમાં તું સમજાય તું ઢાલે ને આમ દેશી આ જળ હાલે જો આત્મા પાત્મની એમાં ન હોય. આત્મા તો જ્ઞાતા છે ને કાં ઓલું કંપન પ્રદેશનું થાય અને રાગ થાય તેનો એ કરતા જણી થાય રાગ ને કંપનનો એ કંપનનો અને રાગનો સ્વામી થયેલો સહજાનંદ પ્રભુ ચૈતન્યનો સ્વામી ભૂલીને સહજાનંદ પોતે સહજ સ્વભાવી આનંદ મૂર્તિ પ્રભુ છે આત્મા એનું સ્વામી પણ ધણી પતું એનો ભાવ તે હું એમ ભૂલી ગયેલો આત્મા એ યોગ ને વિકાર નો કરતા અજ્ઞાનપણે થાય તે ભાવ ઘટપટ ને કર્મ મંડન માં નિમિત્ત તરીકે કહેવામાં આવે. ઉપાદાન તરીકે તો નહીં ઉપાદાન તો સૌનો સમજાય છે. દૂધ માંથી દહીં થાય તો દૂધ ઉપાદાન છે. ઉપાદાન જેમાંથી કાર્ય થઈ શકે તો દૂધનું દહીં થાય છે. પણ છાશ તો એ નિમિત્ત માત્ર છે. છાશ જો દહીં કરી દેતી હોય પાણીમાં નાખે દહીં થવું બરાબર છે કે નહીં? હે ગુડમાંથી બનાવી એને બનાવતી નથી જ કહું છું. એ દૂધના રજકણોમાં તે કાળે પલટો મારીને દહીંની અવસ્થાના કાર્યકાળમાં ઉપાદાન પૂર્વની જે અવસ્થા હતી તેનો વ્યય થઈ અને દહીંની અવસ્થાનું કાર્ય થાય છે. છાશે કર્યું નથી. આમ જળ ને ક્રિયા બહારની થવા કાળમાં અજ્ઞાની નો યોગ ને રાગ કે દ્વેષ એ એના થયેલા કાળ ને કરતા નથી એ તો એને કાળે થાય છે. પણ જેની દ્રષ્ટિ ज्ञान ज्योत चैतन सम्यक शुद्ध चैतन मूर्ति छो एवी राग ने स्वभाव वच्चे नु भेद ज्ञान थयुं नथी अने स्वभाव ती अस्थि हूं नहीं पण विभाव विकार ती अस्थि ती हूं एवी जेनी दृष्टि पड़ी छे ते जीव ते विकार नो करता थाय ते जीव ते जड़ कर्म नो निमित्तपणे व्यवहारे करता माने छे। साचा तो भाई हवारी बहु झीणी हती नाई बापा तू झीणो भाई तारी ज्ञाननी एक समय नाम सूक्ष्म कालनी दशा मा अनंत हमाय छे जो तो करो आम ज्ञाननी वर्तमान दशा विकास हो एनु सामर्थ्य जे पूर्ण स्वभाव छे एनी तो बात शुं करवी पण जे शक्ति नु सत्व पूर्ण छे एनी तो शुं करवू पण तेनी वर्तमान अज्ञान दशा मा पण ज्ञान नो सूक्ष्म एटले विकास नो अंश पलटतो छे ओछो जाय वधारे थाय वधारे थाय वधारे थाय ए बधुं वधारे थाय ने ओछुं जाय वधारे थाय स्वभाव माथी थाय छे કઈ બહાર થી આવતો એટલી બધી તાકાત અંદર માં છે વધતા 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 સર્વજ્ઞ પૂરણ પત્તાનો એવી અંદર ની તાકાત પણ તેની દશામાં અલ્પ જ્ઞાન ની જે દશા એમાં અનંત તો હમાઈ જાય છે અનંત અનંત ક્ષેત્ર અનંત કાળ એના ખ્યાલમાં રાગ મિશ્રિત અસંખ્ય સમય એટલે કાળના સૂક્ષ્મ સમયો એનો જથ્થો અસંખ્ય સમયનો આવે ભેગો એટલા ખ્યાલમાં એને અનંત ખ્યાલ આવી જાય છે તો એનો નાનો ભાગ પાડો એક સમય સૂક્ષ્મ કાળ એમાં પણ અનંતો અનંતો જ્ઞાન ને દર્શન થાય એવી તો એનામાં તાકાત છે એ રાગ ને પુનની તાકાત ને પોતાની તાકાત માને છે એ બ્રહ્મ ને જ્ઞાન છે એ રાગ ને પુનની તાકાત નો કરતા હું એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અધર્મ દ્રષ્ટિ સ્વભાવ ચૈતન જ્ઞાનાનંદ ની દ્રષ્ટિના અભાવમાં વિરહમાં પડેલો એ જડના કાળે એ કર્મના બંધનના કાળે હું નિમિત્ત કરતા છું માની રહ્યો ઘટાદિક ને ક્રોધાદિક ના નિમિત્ત કરતા કહેવાય પરંતુ આત્મા નો તેમનો કરતા ન જ કહેવાય આત્માને એટલે વસ્તુ દ્રષ્ટિ થઈ ને વસ્તુ આત્મા પ્રકાર વસ્તુ છે એ વસ્તુને તો વિકારનો પણ નિમિત્ત કરતા નહીં અને પરકાયમાં ઉપચારે નિમિત્ત પણ કરતા ભગવાન જ્ઞાયક મૂર્તિ જેની અંતરદ્રષ્ટિ થઈ કે એ આત્મા એનો નિમિત્તપણે કરતા નથી પણ તેના જ્ઞાનમાં સ્વસ્વભાવની સાવધાની નિર્વિકલ્પ અંતરદ્રષ્ટિ થઈએ તેને તે કાળમાં જરી રાગ હોય અને જડકર્મનું બંધન થોડું હોય એ બધું જ્ઞાનમાં નિમિત્ત તરીકે જાણવામાં આવે છે એનો નિમિત્ત કરતા ધર્મી જીવ કે આત્મદ્રષ્ટિવંત જીવ કે આત્મા તેનો નિમિત્તપણે કરતા નથી અરે પણ એ જનજીભાઈ હું અહીંયા બધા તમે ડાક્ટરો બધું તારા સભામાં નહીં મત આપતો અહીંયા દિલ્હીમાં મારે ને ગપ્પા આવ્યા છે એમ હા હા છે તારા સભાના છે ને હું ચોપણી હજી હતા તે નીકળી ગયા તારા પર છે ઓહો હું જાણે કરી દઈએ મેં પુરુષો પુરુષો છે ને ઓલી દિલ્હીમાં હારી હતા ભાઈ બતાવો નહીં જવાહરલાલ નું બેઠક ને શું કેવાય રાજેન્દ્ર પ્રસાદ ની બેઠક ને આ નવા રાજાઓ આવે ને પીણું પીવાની બીઠક બેઠક ને બધી ખુરશી હતી ને હોના ની ઇન્દ્રિય ત્યારે હું છે પણ આ ત્યારે આ ભિખારી ને તો એમ લાગે કે વાહ રે વાહ ઇન્દ્રાસન છે ના ભિખારી ને એવું લાગે હો કે ઇન્દ્રાસન છે ના શું કે દૂર છે ને એ રજકણો માટીના એ કાળે એવી અવસ્થા પડે થયા છે આત્મા એનો કરતા નહીં આત્મા તેનો ધરતા નહીં આત્મા તેનો ભોગવનાર નહીં ભગવાન આત્મા ભુક્ત અનુભવ પછી આવશે, 102 ગાથામાં જ્યાં તો ફરતા હાલે છે ને, પછી ભોગતા વિશે. ભગવાન આત્મા પોતાના ચૈતન્ય નિધાન જ્ઞાન સ્વભાવ પૂર્ણાનંદથી ભરેલો, તેના ધ્યેયની દ્રષ્ટિ વિનાનો, તેને વર્તમાન વિકાર ને કંપન કર્મગ્રહણ શક્તિનું નિમિત્ત, એનું જેને ધ્યેય ને જ્ઞેય એ જ રહી ગયું. એને તો જ્ઞાનમાં ધ્યેય અને જ્ઞેય એક જ આ રહી ગયો. એ જીવને અજ્ઞાનીને ઘટના કરવા કાળે નિમિત્ત કરતા કહેવાય. એનું કાર્ય એને કહ્યું તો નહીં, પણ કાર્યના કાળમાં વ્યવહાર એ કરતા ઉભો છે એટલે એને ઉપચાર નો કરતા નિમિત્ત સંબંધ અજ્ઞાનીને લાગુ પડે. કે આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ ઉપયોગનો કરતા કહી શકાય. લે અજ્ઞાનથી આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન જ્ઞાતા દ્રષ્ટા, એને અજ્ઞાનથી બેભાનથી, બેભાન એટલે બેભાન હોવો એમ નહીં પણ કઈ શકો એવી છે ને, એમાં બેભાનથી એટલે બેભાન છે એમાં જેના જે શબ્દ હોય નથી એને સમજતા રાખ કહેવાય ને, એનો ભાવ છે બેભાન એટલે ભાન નથી, સ્વરૂપની ખબર નથી. આ શું છે શ્રીકાંત સિદ્ધાનંદ મૂર્તિ એ રાગ ને વિકાર નું કરતા થાય અને સ્વભાવને ભૂલે એવો અજ્ઞાની, એવા અજ્ઞાનની દશાવંત જીવને માત્ર યોગ ઉપયોગ નો કરતા કહી શકાય. એના કર્મ ગ્રહણ નું નિમિત્ત એવું કંપન અને કર્મ ગ્રહણ થવામાં મુદત અને રસનું પડવું એને નિમિત્ત થાય એવા કષાયનો કોષ એટલે સંસારનો લાભ થાય વિકારી મની દશા, એનો અજ્ઞાન અવસ્થામાં કરતા કહેવાય. ઓ સમજાય છે કાંઈ? અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું કે દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અને કોઈ દ્રવ્યનું કરતા નથી. પુસ્તક છે હેમચંદજી, દેખો ખરા પુસ્તક મેં ક્યાં લિખા હૈ, અભી તક કુછ સુનાઈ નહીં હોય, સુનાઈ નહીં હે, દસમા છોટી ઉમર તો છોટી હૈ, કિતના હુઆ 47-48 ઉમર ઉંમરની ખબર નહીં, 47 અમારી ઉંમર કહેતે હૈ, તમારે ક્યાં કહેતે હૈ હિન્દીમાં ભાષા, બરફ 47 વર્ષ તો બચ્ચા કહેતે હૈ. યા કહે છે જો બે આમાં મોટી એક તફાવતની મોટા મોટા વિદ્વાનો સાથે ફેર છે, મોટા મોટા ભણેલા કાશીના વિદ્વાનો છે, 250 પંડિતો મોટા છે, હજારો શાસ્ત્રો સંસ્કૃત જાતનું નામ બધું આવના સમય પાના વાંચેલા પાના બીજાને કહેવામાં, પણ અહીં તાત્પર્ય એમ જાણવું કે જો આ દ્રવ્ય દ્રષ્ટિ શબ્દ પીઢીઓમાં મોટો ફેર છે. કેટલાક એમ માને છે કે આત્મ વસ્તુ જે છે ને, આત્મ દ્રવ્ય એની પર્યાય જે અવસ્થા છે એ ભલે કરતા હો, દ્રવ્ય એટલે વસ્તુ કરતા નથી એમ આમાં કહેવા માંગે છે. પણ વસ્તુ શું કરે, વસ્તુ તો વસ્તુ છે, એ પોતાને ક્યાં કરવી છે ને કોકને પણ એમાં કરવી એવું હોઈ શકે? દ્રવ્ય દ્રષ્ટિ એટલે આત્મામાં એક અકાર્ય કારણ નામનો એક સ્વભાવ એક શક્તિ નામનો ગુણ પડ્યો છે. ભગવાન આત્મા જેમ જાણવું આનંદ અસ્તિ વસ્તુત્વ સ્વચ્છત્વ પ્રકાશત્વ પ્રભુતા એવી અનંત અનંત શક્તિનું તત્વ છે, શક્તિ દેવી શકાય નહીં તે બી કઈ ગણું, હનાળા હનાળા મોરબી પાસે હનાળું છે ને ત્યાં એક શક્તિ કેવું સખત દેવી ત્યાં ઉતર્યા હતા ને ઓલા તેજી ત્યાં એ સખત દેવી આ નહીં કીધું સખત દેવી ત્યાં છે, હોટલ જતી પછી તેથી યાદ કરી ત્યાં દહ ની સાલ ની વાત છે ને તો વાર થઈ ગયા સકલ દેવી આ શક્તિ મારા સમજે ને ક્યાંક દીધી રહેશો કોક દેવી શક્તિ છે ને કોક કાંઈ છે ને કોક કાંઈ અરે ભગવાન આત્મામાં અનંત અનંત સ્વભાવ રૂપ શક્તિઓ અનંત છે એ દેવી શક્તિનું સામર્થ્ય એનામાં પડ્યું છે એવી શક્તિમાં એક અકાર કારણ નામની એક શક્તિ છે કે જે શક્તિ એનું ધરનાર શક્તિવાન જેમ સફેદ નું ધરનાર દૂધ એ વધુ જુદી નથી પણ સફેદ તેને શક્તિ કહીએ ને દૂધ તેને શક્તિવાન કહીએ સોનું તેને વસ્તુ કહીએ પીળા ચિકાસ વજન તેને એની શક્તિઓ કહીએ શક્તિ અનેક હોય વસ્તુ અનેકનું એક રૂપ હોય તેને વસ્તુ કહીએ અને એની શક્તિઓના અનેક રૂપને શક્તિ કહીએ અને એની થતી દશાઓને અવસ્થા હાલત કહીએ એ આત્મ ભગવાનની અંદર એક અકાર્ય કારણ નામનો સ્વભાવ છે શક્તિ છે કે જે શક્તિ અંતરદ્રષ્ટિ દીધે એ વસ્તુ પણ અકાર્ય કારણ છે એની શક્તિ પણ એવી છે અને અંતરદ્રષ્ટિ દીધી એની દશા રાગનું કારણ છે કે રાગનું કાર્ય છે આત્મા વસ્તુમાં નથી કઈ કહ્યું તું પ્રભુ આત્માનો તાકાત એ વિકારનું કારણ થાય એવી એનામાં શક્તિ નથી વર્તમાન અટકીને ઉભો માટે થાય છે અને એ રાગ કારણ થાય દયા દાન વિકલ્પો અને ધર્મ દશા સ્વભાવમાં અંતર જવાની દશાના કાર્યને એ રાગ મદદ કરે કારણ રૂપે એ વસ્તુમાં નથી સમજાય છે કાંઈ ભગવાન આત્મા અકાર્ય કારણ શક્તિ નામ સત્વનો સ્વભાવનો પિંડ છે એવી અનુશક્તિમાં એક શક્તિ છે એટલે એની વર્તમાન દશા દ્રવ્યદ્રષ્ટિ થતા દ્રવ્યદ્રષ્ટિ વસ્તુદ્રષ્ટિ વસ્તુ એક રૂપ ચૈતન શક્તિઓ અનેક પણ અનેકની તરફ દ્રષ્ટિ ના આપતા એક રૂપ દ્રષ્ટિ આપતા દ્રવ્યદ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કરતા નથી દ્રવ્યનું એટલે એક રાગનો કરતા નથી અને પરની થતી દશાનું પણ વસ્તુ દ્રષ્ટિ થતા શક્તિના ધરનાર શાંત શક્તિઓ એવી અનંતને એક રૂપે ધરનાર એવો ભગવાન આત્માની દ્રષ્ટિ અંતર ધ્યેયને પકડતા જે દ્રષ્ટિ નિર્મળ થઈ એવી દ્રષ્ટિએ તો કોઈ પર પદાર્થની અવસ્થા એમાં એ ધર્મીની દ્રષ્ટિ નિમિત્તપણે પણ કરતા હોઈ શકતી નથી એ તો જ્ઞાતા છે જગતની દશાનો વ્યવહારે જ્ઞાતા છે નિશ્ચયથી સ્વભાવનો જ્ઞાતા છે ઓહો ચંદભાઈ સમજાય છે આ બહુ ઝીણું છે અને અજમેરમાં મળ્યું નથી હા જોયું ને તમારું બધું જોયું આખો હિન્દુસ્તાન 18,000 માઇલ થયા 18,000 માઇલ છે 9,000 ને 13,000 માં 9,000 માઇલ 18,000 માઇલ જોયા પંડિતો માણસો ઘણા ઘણા ટ્રસ્ટમાં આવ્યા અજમેર માં નથી આ કે છે અરે ભગવાન એ આત્મામાં છે વસ્તુ એક સેકન્ડ ના સૂક્ષ્મ કાળના ભાગમાં એવડે લાડુ માં તકલા કરતા ગઈ મારવાડી છે ને ખરા મારવાડ લાડુ એક સેકન્ડ નો અસંગ મહારાજી વિલાયતી ભાષા છે હવે ભાઈ સાંભળ ને હવે સેકન્ડ આવ્યું ને શબ્દ આવા જળ ભરત જેવા આવે કેમ કે આપણી ભાષા પણ સાંભળ ને હવે એ ભાષા તો વપરાય છે લાડુ છે ને લાડુ નહીં તમારા ગજરાજજી ને એવો કરોડપતિ રહેતા હેતીન પંચકલ્યાણી કા મેલા થા અભી 14 લાખ કા ખર્ચ હુઆ ને 34 સાલ મેં 14 લાખ કા મંદિર બનાયા તીન ભાઈ હોકર આ તો હમ ગઈ છે ને 30-30 સાલ મેં ત્યાં લાડ નું, તો અમારે આ ભાષામાં કે એક સેકન્ડ નો વધવા છે, એક બોલો મારવાડી, અરે સેકન્ડ બેકન્ડ ભાષા મિલાય તી આપણી ભાષા નથી. ઓય મારા ભાઈ ભાઈ તું, પણ એ તો કાળનું નાનું માપ બતાવીને એનું માપ નાનું શું છે બતાવવું છે. હવે શબ્દ ને શું કામ થાય, સેકન્ડ એ કાળનું નાનું માપ અને એનો પણ કાળનું સૂક્ષ્મ ભાગ, એને સૂક્ષ્મ સેકન્ડના અસંગ ભાગ કરતા છેલ્લો નાનો કાળનો ભાગ આવે જેના ભાગ ન થાય કે એને સમય નામ સૂક્ષ્મ કાળ કહેવામાં આવે. એ જગત થી પણ ક્યાં ક્યાં કોઈ ભાષામાં કો ક્યાં ને કો ક્યાં, એમાં વર્તમાન ભૂગોળ ને ખગોળ માં કોઈ ભટક્યા ભટક પણ બિચારા ભ્રમણામાં ક્યાંય હોખ આવતો, એમ આવતા આવતા આવે ને પુન પાપ ના પુન ભાવ માંથી ધર્મ થાય ન્યા અટક્યા, કારણ કે આના કરતા આના ભોગતા એ ન્યા અટક્યા, પણ આત્મા તરફ જવામાં વિઘ્ન ના પાર ઉભા કોને કહ્યા પણ એ પેલું શું, પણ પેલા ની વ્યાખ્યા શું, પાણી ને બદલે પેશાબ પાય મગફરત મળે ને પાણી આગે જાય એટલે પેલું છે, ખારું દૂધવા લાગે તરીકે નહીં મટે મરી જશે. ભગવાન આત્માને જે પામવાની અને રીત ને સ્વચ્છતા જે છે એ સિવાય બીજી રીતે કઈ કહેવા માંગે ને માને એ બધા ઝેરના પ્યાલા પીવા જેવા. અરે કઠણ કે છે દ્રવ દ્રષ્ટિથી તો એટલે વસ્તુ સ્થિતિ કાયમ રહેનારી જ્ઞાયક મૂર્તિ, એની દ્રષ્ટિથી જોઈએ તો કોઈ જગતની ચીજનો ચીજની દશાનો કોઈ બીજી ચીજની દશા એ આત્માની એની દશા પરની કરતા શહેરની વસ્તુ દ્રષ્ટિ કરતા છે નહીં, એ તો જ્ઞાતા ચિદાનંદ છે. ભાન થયું એટલે જ્ઞાતા થઈ ગયો, સોનો જ્ઞાતા પરનો એક રજકણ નો ફેરવનાર આત્મા પરમાર્થે તો નથી વ્યવહાર એ લાકડા કોઈ પરમાર છે નહીં ખરેખર નહીં પણ વ્યવહાર તો છે ને. આંબળીને આ વ્યવહાર ની તો વાતો હાલે સાંઈ દલબુદભાઈ બહુ વાતો ભાઈ આકરી હો, કોઈ આંબળી નહીં હોય જૂને કાને બધું નવું આપ્યું, પરંતુ પર્યાય દ્રષ્ટિથી એટલે વર્તમાનમાં પુણ્યને પાપને વિકલ્પો જે ઉઠે છે રાગાંશ, એટલો હું ને તેનો કરતા થઈને અંશ બુદ્ધિમાં પડ્યો છે એવો પર્યાય દ્રષ્ટિથી કોઈ અજ્ઞાની જીવ દ્રવ્યનો પર્યાય કોઈ દ્રવ્યનો પર્યાય એટલે ઘટપટ ને મઠ આ થતા હોય કે આ બધું થતું હોય કર્મ બંધાતા હોય એને પર્યાય એટલે વર્તમાન જેની વિકાર ઉપર અને કંપન ઉપર અંશ ઉપર દ્રષ્ટિ, ભલે વિકારની જ્ઞાનનો એક અંશ છે ને વર્તમાન એટલાને પણ આત્મા સ્વીકારતો હોય તો તે પણ અંશ દ્રષ્ટિવાન છે વસ્તુ દ્રષ્ટિવંત. સમજાય છે કઈ? પર્યાય દ્રષ્ટિથી એટલે વર્તમાન એક અંશમાં પૂર્ણ માનનારો એવો મૂંડજીવ મિથ્યા દ્રષ્ટિ જીવ કોઈ દ્રવ્યનો એટલે જગતના પદાર્થોના પલટના કાળમાં પર્યાય કોઈ વખતે એ અજ્ઞાનીનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યની પર્યાય ને નિમિત્ત થાય છે. સમજાણો કઈ જંજવાઈ? ઇન્જેક્શન લાગે ને ઇન્જેક્શન, એ ઇન્જેક્શન ની જે પર્યાય થાય ને આમ ફટ 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 એ જળની પર્યાય થાય છે અવસ્થા, એનો જેની દ્રષ્ટિમાં ચૈતન સાક્ષી પૂર્ણાનંદ સિદ્ધ ચૈતન છે એવી સાક્ષી પણ જ્ઞાતા પણ દ્રષ્ટિ પણ અંતરનું ઉભર્યું નથી એની પ્રતિ થઈ અને તે વર્તમાન જ્ઞાનનો એક અંશને રાગ દયાદાનના વિકલ્પને કરતા પણ એ માની રહ્યો, કારણ જ્ઞાનનો એક અંશ વિકાસ છે આખો આત્મા અને રાગ પંપાપની વૃત્તિ તેનો હું કરતા એવી અંશ દ્રષ્ટિવન એ અંશ દ્રષ્ટિવાળાની દશા એ બીજા જગતના પદાર્થની દશાના કાળમાં બીજાની અવસ્થાને આ અવસ્થા નિમિત્ત કરતા થાય છે. નવરંગભાઈ, સમજાણું કે નહીં? આમાં દ્રવના પર્યાય ને એટલે ઘટનો ઘટ ઘડો થાય, તે અજ્ઞાની તે કાળે ત્યાં ઘટની ઉપસ્થિતિમાં ઉભો હોય અને હાથ આમાં હાલતો હોય, તે હાથની દશાને પેલો કંપન કર્મ ગ્રહણ નિમિત્ત જે કંપન અને કષાય એટલે ક્રોધમાન માયા લોક દશામાં ઈચ્છા ઈચ્છાનો કરતા થાય એવો અજ્ઞાની તે આ આંગળી હાલે તેનો નિમિત્ત કરતા કહેવામાં આવે. એની ક્રિયાકાળ નું ઉપાદાન કરતા તો કોઈ છે? એ તો એનો કરતા, એનો કરતા, પરમાણુ ની દશાનો કરતા, જડમાં કરતા પણ ભગવાન પણ કોઈ તત્વ હોય બદલ્યા વિના રહે નહીં અને જાતને જાળવ્યા વિના રહે નહીં. જાતિ છોડે નહીં, ચૈતન જાત છોડીને જડ ન થાય, જડ જાત છોડીને ચેતન ન થાય. અને બદલ્યા વિના ન રહે, બદલે નહીં તો કાર્યના કાર્ય શું એના? સમજાય છે? કાંઈ જીણું બહુ, પણ આ નોળન ઓલું સમજાય મારું જો, કે આમ કરો આત્મા, આમ કરો આત્મા, આ કરે. અને હું સમજાય તો કહો, આત્મા આવે ને ઓળી આ કરે, એ દયા પાવે, આત્માએ આ કરવું જોઈએ, આત્માએ આ કરવું જોઈએ. બીજા આત્માઓ અનંત છે, એની દયા પાવી સમજાય કરું. અહીં તો કે છે કે એના શરીર ને આત્માના વિયોગ કાળ નો હોય અને એનું રક્ષણ એને કાળે થવાનું હોય, એ કાળે બીજો જીવ વિકાર ને યોગ નો કરતા અજ્ઞાની થાય, તેને ઓલી દયામાં નિમિત્ત કરતા કહેવામાં આવે. નિમિત્ત સમજાય છે? નિમિત્ત એટલે વ્યવહાર, ઉપચાર કરતા. આ દવામાં નથી કેતા ભાઈ, ઉપચાર કરીએ છીએ એમ કે છે ને, ઉપચાર કરી. ઉપચાર નો અર્થ આ વ્યવહાર કરીએ જ થાય છે, બાકી મતવાનું હોય ત્યારે એ ઉપચાર કે છે. વ્યવહાર કો ઉપચાર કો, એનાથી મત. એ ચંદ્રભાઈ હું કહું છું બધા, એક તમે એમ નહીં બોલતા ભગવાન, એમ હે બોલા કરે, જાતે કરે એને કેમ બોલે એમ પૂછે. બોલા તો ઉપચાર કરીએ ભાઈ, ઉપચાર કરીએ છે. આ રોગ વધ્યો છે બાપાને, શ્વાસ ચડ્યો છે, આમ છે, ધમણ છે, બળખો નીકળતો નથી, ત્રણ દી થી ત્યાં છે, અસાધ થઈ ગયા છે, આસાદ દી અસાધ રહેતું છે. ચૈતન તો પડ્યો જ પણ બે ભાન માં, અને ક્રિયા જડની તો હલ્યા કરે આમ નામ ખ્યાલ છે. શ્વાસ ઊંચો નીચો અમને આઠા દી ઉભ્યો, પાણી નાખે, મોસંબી નાખે, એને કઈ ખબર ન મળે. ઉપચાર કરીએ છીએ એમ કે છે, એટલે શું કે જોવા આવે મહેમાનો ને, મોટું ઘર હાલું હોય, ઉપચાર કરીએ છે, ચાલુ છે ઉપચાર. એનો અર્થ એ કે ભાઈ ચાલુ ઉપચાર થાય છે, થવું હોય ત્યારે. એમ જગતના પદાર્થોના કાળનો જે કાળ દશાનો છે તે કાળે તે થાય છે. પણ અજ્ઞાની આ જેને રાગ ને વિકાર ને અલ્પજ્ઞ સુપર દ્રષ્ટિ પડી, મિથ્યા દ્રષ્ટિ, અસત્ય દ્રષ્ટિ, ત્રિકાળસત સ્વભાવની દ્રષ્ટિનો અભાવ, એવા અજ્ઞાનીના ભાવને દશાને જળની અવસ્થા અને પરની અવસ્થા કાળે એ અવસ્થા અને અવસ્થાનો નિમિત્ત કરતા કહેવાય. વસ્તુ તો નિમિત્ત કરતા પણ, અને વસ્તુની દ્રષ્ટિ પણ નિમિત્ત કરતા છે નહીં. સમજાય છે? કાંઈ એથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ, જો પરિણામ શબ્દ ફેર્યો પાછો, પર્યાય હતી પરિણામ કીધા પાછા, એક વસ્તુના પરિણામ પરી પરિણામ પરી એટલે સમસ્ત પ્રકારે વસ્તુ તો જાત રહે સર્વશક્તિ, પણ એનું વર્તમાન વર્તમાન દશાનું પલટું થયા. પાણી પાણી પણ રહે, શીતળતા પણ રહે, પણ તરંગો નવા નવા ઉઠે, એને પર્યાય કહો, પરિણામ કહો, દશા કહો, અવસ્થા કહો, હાલત કહો. એક દ્રવ્યના પરિણામ એટલે અવસ્થા, અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાય છે. ગાથા ઘણી ઊંચી હતી. પરમાર્થે ખરેખર જોતા ભગવાન આત્મા પોતાના જ પરિણામનું કરતા છે. એટલે જ્ઞાન સ્વભાવે શુદ્ધ ભાવનો કરતા, અજ્ઞાન ભાવે વિકાર ને કંપનનો કરતા. પરમાર્થ વસ્તુ આત્મા પોતાના જ પરિણામ. તો બે થપું છે ને ભાઈ, અજ્ઞાન ભાવે અજ્ઞાન ભાવનો કરતા, ભાન ભાવે સ્વભાવની આનંદની દશાનો કરતા. શુદ્ધતાનો બદલો અને અશુદ્ધની દ્રષ્ટિમાં પડ્યો, અશુદ્ધતાના પલટાનો કરતા થાય. પણ પરના કાર્યના કરતા વ્યવહારને નિમિત્તપણે પણ વસ્તુ દ્રષ્ટિએ નથી, પર્યાય પર્યાયને નિમિત્ત કરતા અજ્ઞાનીના પોતાના જ પરિણામનું કરતા છે, અન્ય પરિણામનું અન્ય દ્રવ કરતા નથી. સમજાય છે કઈ આમાં? એ કેવું છે ભાઈ, અભ્યાસ ક્યાં પણ કોઈ દી કર્યો છે? હે તો ઘરડા ત્યાં નવરા ત્યાં છોકરા કે બાપા બે જવા આવે એક કર્યો છે, એટલે ઘણા છોકરાઓ કે બાપને પણ ઈ ક્યાં મારો નવરો થાય છે? પાંજરા પણ મૂકવા જેવા હોય તો એ નવરા થતા નથી. તો દુનિયામાં ધર્મની હિલના થઈ ગઈ કે ધર્મ કોનો? ઘરડા હોય પાંજરા પણ મૂકે, બુદ્ધિહીન હોય પાંદડા હોય સાધારણ નવાઈ એનો ધર્મ. અરે આ ધર્મની કિંમત આજે તને ધર્મનું આ માધ્યમ. હોશિયાર હોય, બુદ્ધિવાળો હોય, નિરોગી હોય, તાકાત વાળો હોય, દુકાનના ફળા હાથવે, ધૂળે હાથવે નહીં, આગળ ને હવે અભિમાન ને હાથવે. ધર્મની કિંમત એવી કે નાખી સમજ ભાઈ. હા ઘણે છે, ઘણા નવરા હોય, કાંઈ બુદ્ધિ ન હોય, મગજ ન હોય, બે એવા પાંજરાપુરના ઢોર મુક જેવા હોય ને, અથવા કોહમાં કોહ હોય ને, કોહમાં જોડે હે કોહમાંથી ઉતરેલા હોય ને, કોહ કહેતા ને, કો સમજતા હે કુવામાંથી પછી બળદ બહુ ઢોર ખેંચવાનું બળદ નવરા થાય છે, છોડી દે ને એ તમારે રાખ્યો, પણ અહીં અમારે કુવા એ વાત. અરે ભગવાન શું કે છો તું? આ ધર્મની કિંમત અને આ ધર્મના કાર્ય તે આવા સ્વીકાર્યા. અરે ભગવાન, મોટા ઇન્દ્રો પણ ચક્રવર્તી છ ખંડના ખણી જેને ઘરે છનું છનું હજાર પદ્મણી જેવી રાણીઓ હોય. સમજાય છે? અહીં તો અત્યારે શું છે બધું સમજવા જેવું. પદ્મણી જેવી રાણી વિચિક્ષણતાના પાર ન મળે, અને જેને આત્મજ્ઞાન રાણીઓને હોય છે એવી છનું હજાર સ્ત્રીઓ એને ઘેર હોય, છતાં અંતરમાં ભાન ક્યાં છે? અરે અમારા અસ્થિકાળમાં ઈ ક્યાં છે? અમારી હૈયાતીમાં તો પૂર્ણાનંદ ને શુદ્ધ છે ને, અમને જરી નબળાઈનો અપરાધ રાગ થાય છે, લખ જાય છે, પણ અમે રાગને ભોગવીએ એ પણ મુખ્યપણે નથી. બીજી ગાથામાં આવશે. પરનો ભોગતા એ નિમિત્તપણે પણ એમ કરતા નથી, સમજાય છે? એમ ભોગતા પણ નિમિત્તપણે પણ નથી. બીજી ગાથામાં આવશે એક છે. અરે પ્રભુ, પણ તું તે ક્યાં છો, કેમ છો, કોણ છો, કેવા સત્વના સ્વભાવનો ભંડાર છો, અને તારી સ્થિતિ વર્તમાન શું થઈ રહી છે? એ છે કે એ જીવ 96,000 ઈસ્વીઓ 96,000 પાયદો સિંહાસન હીરા માણિક ના હોય હો, અને બેઠા હોય બીજાને કેમ લાગ્યા? એટલા પુણ્ય, એટલા પુણ્ય પૂર્વના. અત્યારે તો કોઈ રાજા ક્યાં હતો? રાજા હતા અત્યારે, રાજા નહોતો ભાઈ. દીદી કઈ કેતા ને, સરકાર લખતા એને રાજા ન લખતા, કઈ કેતા હે? એ જ હવે હતો કે રાજા હોય, કોર્ટ નો તાલુકો હોય કે બધા ભિખારા જેવા હતા, અત્યારે તે ઉડી ગયા. આવે ઓલ્યા તો રાજા મહારાજા દુનિયા કેતી આવે, પૂર્વે એવા પુણ્ય બાંધ્યા હોય ધર્મ દ્રષ્ટિ વિના કે ધર્મ દ્રષ્ટિના કાળમાં એવા પુણ્ય કે જ્યાં જન્મે ત્યાં આસપાસના દરિયામાં મોતી પાકે એવી માછલીઓ પાકે, એને પૂંછડા વેરાને શું કહેવાય, ચૂલા વેરાને, વારસા વેરાને એમ નાખવા ન પડે. એને રૈયત કહેતી આવે કે પુનશાળી રાજા છે. અને જ્યાં એ જન્મે તે આસપાસના પથ્થરના દોળ નીલમણીની શિલાઓ પાકે, રજકણો પલટીને નીલમણી થાય, કોકના ઘરમાં ઘાત નાખીને પૈસા ભેગા કરે, એમનો હોય અને એવા ભેગા કર્યા હોય સાત જોડી રાખ્યો ને એવા ઉઘરાવી ને ભેગા દરબાર નામ દેવું પડશે દરબાર નામ દેવું એને ગુંજાઈ ભરવા પડે ખર્ચ બહુ ઘણા હેરાન કરીને પૈસા ભેગા રે તારા પુણ્ય ઠેકાણા નથી વાળા ઓલા તો એવા પુણ્ય હોય એવા રાજા જન્મ હજાર ઈસવી ઓમે અમારા ઘરમાં તો આત્મા અમે તો આનંદ છે આ રાગ છે એ અપરાધ છે એ સ્વરૂપની ફિરતા નથી એટલે આવે છે પણ ખરેખર તો અમે એના જ્ઞાતા છે જળની ક્રિયાના કાળમાં અમે તેના નિમિત્ત ભોગતા પણ નથી સમજાય છે જેની સ્વભાવની દ્રષ્ટિ અંતર ગઈ છે ઉગડી છે એને રાગ ભાગ થોડો રહે એને ગૌણ કરી નાખે છે દ્રષ્ટિવંત મુખ્યપણું એને અગ્રેસરપણું અગ્રગણપણું આપતો અજ્ઞાની જેને રાગ ને દ્વેષ નો અંશ આવ્યો એને અગ્રગણ અગ્ર તરીકે ગણી નાખે છે અગ્રગણ એમ કહેવાય છે ને અગ્ર એટલે મુખ્યપણે ગણે છે અજ્ઞાની રાગ ને વિકાર ને મુખ્યપણે ગણે છે જ્ઞાની એને ગણતો નથી વિશેષ કે